સૌરભ તારા વહેતા પાણીમાં આજે 19મો પ્રકરણ મિત્રો જોઈશું. એનું નામ છે મારી રાણક. સ્ટેશન જંકશન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારાયેલા સફેદી સોનેરી ડબ્બા પાસે બરકંદાજો ગોઠવાઈ ગયા. સામા પ્લેટફોર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓથી શોભતા કદાવર પુરુષો ઉતર્યા. તેમની દાઢીના વાળ વચ્ચે સેંથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ સૂરવાળો હરણ સરખા પાતળા પગોની મજબૂત પિંડીઓ બનાવતી હતી. તેઓના પગમાં રાણી છાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છોકાંઠાના જાડેજો તે વખતે નવા જમાનાની રસિકતામાં તેમજ રીત રસમના પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો. આ સફેદ વાસ્તા જેવા ને ગળીની આસમાની જાય પાડતા વસ્ત્રો એક પ્રકારની મીઠી સુગંધ વર્તાવીને સામા પ્લેટફોર્મ પર ચાલ્યા ગયા. તે પછી નવું દ્રશ્ય નજરે પડ્યું. ડબ્બાના બારણા સામે લાલ મદ્રાસીના ઘૂંઘટવાળા સફેદ જગન્નાથીની દિવાલવાળા ડેરા ગોઠવાઈ ગયા. એમાં કોઈકને પૂરવાનું કશોક મામલો મચી રહ્યો. ડેરા પણ બારણાને ઢાંકવા માટે પૂરતા ન હોય તે રીતે બીજા પણ પડદા બારણાની બે બાજુ પાડી દેવા. 5-7 માણસો આ ડેરાને ધરી આકુલ વ્યાકુલ દશા દાખવતા હતા. ત્યારે 4-5 ઘેરદાર ઘાઘરાવાળી બાઈઓ ડેરાની ફળક ઊંચી કરતી, ડેરો પકડી ઉભેલાઓને ટપારતી, ઠપકો દેતી, સૂચના આપતી. ડબ્બામાંથી કોઈકનો રહસ્યભરો કોઈક ભેદી ને નિગુઢ અશોક ડેરાના પડદા વચ્ચેથી ઉતારતી હતી. આવા દેખાવો અગાઉ કદી ન જોયા હોવાથી પિનાકીને આ દેખીને કોઈ મોટું માછલું પકડનારા માછીમારો અથવા કોઈ એકાદ ભાગેડો કે હિંસક પશુને ફાંસલામાં અણમાં ઉશ્કેરાટ ભર્યા મથનાર શિકારીઓ સાંભળતા હતા. આખરે ડેરાની અંદર કશોક સહી સલામત ઉતરવ્યું હતું. ડેરો ગતિમાં મુકાયો. 6-8 સ્ત્રી પુરુષોએ પકડેલા એના પડદા ઘટ્ટ હોવાથી અંદર ફક્ત ઊંચા નીચા થતા 1-2 માથા હોવાનું અનુમાન થઈ શકતું હતું. એવા તો 3-4 ડેરા જુદા જુદા ડબ્બાઓમાંથી નીકળી પડ્યા ને પછી મળેલા પેલા શણગારેલા ડબ્બાઓ પાસે પહોંચ્યા. ફરીથી પાછી ડબ્બાના દરવાજા ઉપર ડેરાઓ ખાલી કરવાની ગડબડ મંડાઈ અને 2 આગાડીઓની ઉતારવાની ત્યાં મળેલી ઠઠ વચ્ચે પણ ડેરામાંથી નીકળીને કોઈક માનવીઓ ડબ્બામાં વણ દેખા પ્રવેશ કરી ગયા. તેનો વિજય ગર્વ એટલે 8-10 ઘેરદાર પોશાકવાળી વડારોણાના ચહેરા પર વિસ્તરી ગયો. આંટીદાર પાઘડીઓ પાની ઢબ ઝોલતી કમર પછેડી અને ચપોચપ ચોંટે સુરવાલોનો ત્યાં સુમાર ન રહ્યો. તમાશો મચી ગયો અને એ ઘાટી તેમજ દાઢીવાળા દાઢી વચ્ચે કાપવાળા તેમજ કાપ વગરના કાતરાવાળા તેમજ થોભિયા રાખનારા બાલાબંધી તેમજ 6 બગલા કીડિયાવાળા ફાસરાવાળી તેમજ ફાસરા વગરની બાયોવાળા કાંડે ચપોચપ કરચલીઓ પાડેલી બાયોવાળા તેમજ 4 કાંડા એક સાથે નાખી શકાય તેટલી પહોળી બાયોવાળા બૂટ સ્લીપર અને બિલખા બાજુના હળવા ઓખાઈ પગરખા પહેરનારા તરવારવાળા તેમજ તલવારનો બોજો ન સહી શકે તેવા નાજુક સોટીએ શોભદાર હાથવાળા એ રજપૂતોની વચ્ચે એક પુરુષ સર્વના સન્માન પામતો ઊભો હતો. તેને બાથમાં ગાલી મળતા અને પલકારા દેતા હતા. પણ એ આદમીની સ્થિતિ કેવી હતી? અચિંતો ધરતીકંપ થવાથી કોઈ સપાટ રેતાળ જમીનનો ટુકડો પણ અણધારે ઉપસી આવ્યો હોય ને ઘાટકોટ વગરનો ડુંગર બની ગયો હોય તેવી એ સ્થિતિ હતી. નવી સ્થિતિની અકળામણ એના મોં પર દેખાતી હતી. પહાડી પ્રદેશના સ્વાભાવિક રેખાઓ ને મરો એમાં નહોતા. અચિંતા ને ધડા વગર ઉપર ધસી આવેલા ખડકની કર્કશતા દર્શાવતો માનવી હતો. પિનાકીને થતો હતો કે આ માણસને પોતે ક્યાંક જોયો છે. એ સારી પેઠે સમાગમ પણ એની જોડે પોતે પામ્યો છે. એની યાદદાસ્ત ઉપર આ બધી ભપકાનું ઢાંકણું મળી ગયું. બે પ્રેક્ષકો પિનાકીની નજર ઉભા ઉભા વાતો કરતા હતા. દસી બાડે પાંદડું જ હતું ને, હા, નિકર એની વેરે મારો માંગો દાન સંગે કેટલી વાર હજી કરીને નાખેલું ખબર છે ને. આ બોલનારા માણસને અમથી અમથી પણ આંખોના ખૂણા દબાવવાની તેમજ ભવા વાંકા કરી કરી ઉછાળવાની ને ભાંગવાની ટેવ હતી. ને એમાં રૂપ પણ શું બળ્યું છે કે રાવલજી અંજાયા. રૂપ નહોતું એટલે જ મારા જીજીએ મારી વેળે વેશવાળ કરવાની ના પાડી હતી ને, એમ કહીને ફરી પાછા એ બોલનારે ભમર ભાંગ્યા, જમણી આંખનો ખૂણો દાગ્યો. અરે આજ સુધી એજન્સીની થાણાની પોલીસ લેનોમાં દેદા કૂટતી ને ગોલકીઓ રમતી હતી આ બચાડી. હા, ને આજ તો બેસી ગઈ વિક્રમપુરને પાટ ઠકરાને, પણ રાવલજી મોહ્યા શી રીતે. પોટું ગરાપો જોઈ જોઈને, પોટું ગરાપમાં તો રૂપ ન હોય તોય રૂપ દેખાય છે ને. ને મારો ફોટોગ્રાફ મારા જીજીએ પડાવ્યો હતો તેમાં રૂપ આવ્યું જ નહીં. રૂપાળા ન હોય એ ફોટોગ્રાફમાં રૂપાળા વર્તાય, રૂપાળા હોય એના મોં ફોટોગ્રાફમાં વરહા આવે એવી કરામત કરી છે મારા દીક મારે દીકરે સરકારે. પિનાકીને થોડું થોડું ઓસાણ આવ્યું. પેલા સૌની વચ્ચે દેખાતા આદમી દાનસિંહજી કાકા તો નહીં ને? એજ, હા હા એજ. એટલા નિર્ણય પછી એકાએક પિનાકીના હૃદય પર એક ધ્રાસકો ઉગડ્યો. એના શરીરે જાણે શરદીનો ટાઢો વાવ આવ્યો. બે જણા જે કન્યાની વાત કરે છે તે કોણ? દેવુબા. દેવું કોને? વિક્રમપુરના રાજા રાવલજીને વરી. દેવુબાની પેલી છબીઓ પડાવી પડાવીને શું દાનસિંહજી કાકા વિક્રમપુર મોકલતા હતા? દેવુબાની જોડે મને છેલ્લે છેલ્લે મળવા નહોતા દેતા તે શું આ કારણે? એ પડછંદ કાયાધારીઓનો સમૂહ ભેદ તો પિનાકી પેલા ઓળખાણવાળા પુરુષની પાસે પહોંચ્યો ને એનો હાથ ઝાલી ઝલાવ્યો. બોલ્યો, ધનસિંહજી કાકા મને ઓળખ્યો? ઊંચા આદમીએ હાથ પાછો ખેંચી લઈને છોકરા તરફ નજર કરી. એટલું જ કહ્યું, કેમ છે એલા, ક્યાં છે તારો બાપુજી, તું અહીં ક્યાંથી આવી ચડ્યો? હમણાં જતો રહે હો, પછી પછી. છોભીલો પડવા છતાં પિનાકી એક પ્રશ્ન પૂછ્યા વગર ન રહી શક્યો. દેવુબાબેન અહીં જોડે છે? ક્યાં જાઓ છો તમે? મને યાદ કરે છે? આ બધા સવાલોમાં હસવા જેવું કશું નહોતું, છતાં આજુબાજુના લોકોએ ઠેકડી માંડી. કોઈ એક માણસે એના હાથ ચાલીને મહેમાનોની વચ્ચેથી બહાર કાઢ્યો ને સમજ પડી, રાંડ વેવલીના વિક્રમપુરની પટરાણી શું તારા ગામની કોળણ છે તે આવું પૂછવા બેઠો તો ભાગી જા. પણ પિનાકીને માટે ભાગી જવું સહેલું નહોતું. આસમાની સલૂનની ઘાટી ઝીણી જાળીઓ પાછળ દેવુબા બેઠેલી હતી તેની પોતાને ખાતરી મળી. એ દેવુબા પોતાની હતી, પોતાની આ રીતે હતી. બંને એ દીપડિયા નાળાની સામી ભેખડે જઈ સહિયારા બોરવીણ્યા હતા. બાવળને છાંયે બેસીને એ બોરના બેઉએ જોડે જ જમણ ભાતા કરેલા હતા. પોતાને પોચું રસભર્યું બોર ચડતું એ પોતે દેવુબાના મોંમાં મૂકીને ખવડાવતો. રાખેંગાર અને રાણક દેવડીનું નાટક થાણાના છોકરાને એકઠા કરી પિનાકી પોતાને ઘેર બાપુજીની ગેરહાજરીમાં બજાવતો. દામચિયાનો ઉપરકોટ અને ઊંચી વારીનો ગિરનાર ઠરાવતો, પોતે ખેંગાર બનતો અને દેવુબાને રાણક બનાવતો. રાખેંગારનો પાઠ માંગનાર એક બીજા છોકરાને દેવુબાએ ચોખ્ખું સંભાળી દીધેલું. ભાણાભાઈ સિવાય બીજા કોઈની રાણક દેવડી હું નહીં બનું. પોતે ખેંગાર તરીકે રણસંગ્રામમાંથી મરીને ત્યારે શબ જેવો બની પડેલો ત્યારે પોતાનું માથું ખોળામાં લઈ ગોજારા ગરનારના દુહાગાથી દેવબા સાથે સાથે રોવા લાગતી. છેલ્લું સ્મરણ પેલી મેષની મૂછોની. રાખેંગારના પાઠમાં પિનાકીએ તાવડીની તળેથી મેષ મૂછી લાવી પોતાની મૂછો ચિતરેલી. પછી દેવુબાએ રાણકના પાઠમાં પોતાનું મોઢું પિનાકીના મોઢાને અડાપેલું એટલે એને પણ હોઠ ઉપર મૂછો છપાઈ ગઈ હતી. સૌ કેટલું હસ્યા હતા. એ દિવસો સમજણતો હતી કે આ એક રમત છે અને રમતનો અંત આવવાનો છે. પિનાકી રજાના દિવસો પૂરા કરીને ભણવા જતો ત્યારે તે દિવસોમાં તો દેવુબા ખાતી નહોતી. ખાવું એને ભાવતું નહોતું. એ રડતી તે રડવાનું કારણ બતાવી શકતી નહીં. પિનાકીને જતો જોતી છતાં ધુનાળી નદીની ભેખડ સુધી વળાવવા જઈ શકતી નહીં. અહીંયામાં ઉઠતા મારા રા મારા ખાંગેર મારા ખેંગાર એવા ભણકારા હોઠ સુધી આવતા અને ગુલાબના ફૂલના કાંટામાં પરોવાઈ ગયેલી પાંખો તરફડતા પતંગિયાની પેઠે એ ભણકારા હોઠ ઉપર જ ફફડતા હતા. 13 અને 16 વર્ષની વચ્ચેની વયના રમનાર કિશોર લેખે પિનાકીની મનોવસ્થા તે વખતે કેટલી વિકલ બની ગઈ. એ અવસ્થાની કડંગી દશા નથી સમજાવી શકાતી. નથી કોઈ સમજવાની પરવા પણ કરતો. પિનાકી તો પોતાની માને લીધેલી કેરી પોતાના હાથમાંથી ઝૂંટવીને બીજો ચૂસતો હોય ને પોતે એ ચૂસનારની સામે દયાજનક ભયાનક હિંસામય તેમજ લાચાર નજરે ટાંપી રહ્યો હોય તેમ પેલી ઘાટા ઝીણા તારોની બનેલી સલોન જાળી તરફ જોઈ ગઈ. બીજી બાજુના પ્લેટફોર્મ ઉપર પોતાની ગાડીનો પાવો વાગ્યો. પાવાએ પિનાકીના અંતરમાં જાણે ધગધગતા કોઈ ધાતુ રસની ધાર કરી. પોતે ત્યાં ન પહોંચી શક્યો. થોડી જ વારે સરોને સોબધી ગાડી પણ જ્યારે ચાલતી થઈ ત્યારે એના જીવની એવી દશા થઈ એવી દશા કોઈક શીતળ મકાનની અંદર બાંધેલો પોતાનો માળો ખેરી નાખતા એ મકાનવાળાની લાકડીને ચાંચોના પ્રહારો કરી કરી તરફડતા પુકારતા ચૈત્ર વૈશાખના નાના ચકલાની થઈ પડી છે. પિનાકીની અડધી રાત સુધી બીજી ગાડીની રાહ જોતા બેસવું પડ્યું. બેઠા બેઠા એ ભયંકર મનોરથો ઘડ્યા અને ભાંગ્યા. મામીની પિરાણી ઘોડી પર એક દિવસ હું વિક્રમપુર બેસીશ. જૂની લોકકથા માહેલી ચંદન ઘો તો ક્યાંકથી ચડી જાય ને તો પછી રાવલજીના દરબારગઢની દિવાલ ઉપર ચડતા શી વાર છે. ઉનાળાની અંધારી રાત હશે. ઝરોખા ઉગાડા મૂકીને દરબાર તથા દેવલવા સૂતા હશે. દરબારની ખુદની તલવાર ખેંચીને એની છાતી ઉપર ચડી બેસીશ ને પછી જાગેલી દેવલબાને પૂછી જોઈશ કે તું અહીં સુખી છે? આ બુઢો તને દુઃખ તો નથી દેતો ને? આ 3 રાણીઓ ઉપર તને ચોથીને લાવનાર તને શી રીતે પ્રિય થઈ પડ્યો? મારી રાણક એના બારોડા ખેંગારને કેમ વિસારી શકી? ને પછી કંઈ નહીં પણ દેવુબાને એક કાપડું આપીને હું પેલા દુષ્ટને કહી રાખીશ, જોજે હો આ મારી બેન થઈ, હવે એ મને જો કદાપી એવા સંદેશો મોકલશે કે વીરા હું દુઃખી છું, મારે મામીની પિરાણે ઘોડીને પાંખો પ્રગટશે અને અહીં આમ આવીને હું આમ કરીને આમ તારી છાતીમાં તલવાર પરોવી દઈશ. આ વખતે કટ જેવો કોઈ અવાજ થયો. પિનાકીના તરંગ પડદા વિખરાઈ ગયા ને ભાનમાં આવીને જોયું પોતાના હાથમાંની પેન્સિલને રેલવે સ્ટેશનની લાદી ઉપર પોતે જોર કરી દબાવી હતી તેથી એની અણી ભાંગી ગયાનો જ એ નાનો કડાકો થયો હતો.